ஆதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 7 மே 2006. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்வார் பத்ர சுவாத்தியாய் பத்திராங்க 449. மும்பை ஜேட் சூத் 11 சுக்ரவார் 1949. வைராகிய ஆதி சாதன் சம்பன் பாய் கிருஷ்ணதாஸ் ஸ்ரீ கம்பாத், சுத்த சித்தத்தை விதித் கரேலி தமாரி விஜ்ஞப்தி பஹோச்சல் ஜ சர்வ பரமார்த்தனா சாதனமா பரம் சாதன் தே சத்சங்க சத்புருஷ்னா சரண சமீபனோ நிவாஸ் பதா காடமா தேனு துர்லப்பணு அனி அவா விஷம் காடமா தேனு அத்தியந்த துர்லப்பணு ஜ்ஞானி புருஷோயே ஜாணியு. கிருபாளுதேவને ખંભાતના મુમુક્ષુઓનો પરિચય થયો હતો. જુઠાભાઈ દ્વારા, અંબાલાલભાઈ અને એ દ્વારા ખંભાતનો જે મુમુક્ષુ સમુદાય છે એમને કૃપાળુદેવ સાથેની ઓળખાણ ઘણી થઈ હતી અને કૃપાળુદેવને આ ખંભાતના મુમુક્ષુઓ ભગવાન સ્વરૂપ જ જોતા હતા. એમને પરમાત્મા સ્વરૂપ ઓળખાણ હતી. આ સૌથી મોટું પાસું હોય ખંભાતના મુમુક્ષુઓનો તો એને પ્રારંભથી જ આ પુરુષ પરમાત્મા છે, એ સ્વરૂપ છે, એવી પ્રકારની એમની ઓળખાણ હતી. અને એને કારણે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, પૂજ્ય મુનિરાજશ્રી વગેરે તો બધા ખરા જ જૈનમાં, પણ જૈનેતર જે હતા એ પણ એ સત્સંગની અંદર એની અંદર જોડાયા હતા. એ ભક્ત સમુદાયમાં એમાં એક કૃષ્ણદાસ એ વૈષ્ણવ હતા. એ કૃષ્ણદાસને અનેક પ્રકારના, કૃપાળુદેવ આગળના પત્રમાં લખ્યું છે, દર્શન પરિષય અને અજ્ઞાન પરિષયમાંથી તમે પસાર થઈ રહ્યા છો, શું સાચું શું ખોટું, સત્ય શું, તત્વનું સ્વરૂપ શું, હું કોણ છું, આ જગત શું છે, પરમાત્માનું સ્વરૂપ શું છે, જીવને અને જગતને શું સંબંધ છે, પરમાત્માને અને જીવને શું સંબંધ છે, અનેક પ્રકારની આવી તાત્વિક વિચારણા જેનામાં ઉદ્ભવ પામે છે એવા પુરુષને આ દર્શન પરિશ્રમાંથી પસાર થતો હોય છે. એને તત્વનું દર્શન લાધે, સત્યની ઉપલબ્ધિ થાય, જગતનું સ્વરૂપ સમજાય, નહીં તો મતિ કલ્પનામાં જીવ જુદી જુદી પ્રકારની પોતાની માન્યતાઓના આધાર ઉપર જ પરમાર્થ માર્ગની સાધના કરે અને કશું જ પ્રાપ્ત થાય નહીં. ખૂબ માને કે હું કેટલું બધું કરું છું, કેટલું વાંચું છું, કેટલા સત્સંગ કરું છું, ભલું ભરે કર, જ્યાં સુધી આ દર્શન પરિશ્રમાંથી પસાર ન થાય જીવ, અને એ પસાર થવાનું એકમાત્ર સાધન હોય તો એની મનન, ચિંતન, નિધિ, ધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાન, આ 5 પ્રક્રિયા છે. સત્પુરુષના બોધની અંદર શબ્દો દ્વારા જે ગહન તત્વ આશયથી છે, ભેદથી છે, રહસ્યથી છે, એનો વિચાર થાય. એનો શબ્દમાં નહીં, શબ્દની પાછળ રહેલા સત્યનો વિચાર થાય, એનું મનન કરે, એના એ શબ્દોનું વારંવાર ઘૂંટણ થાય, ઘોલણ થાય, આ મનન થાય, ચિંતન થાય કે એની અંદર કઈ વાત તત્વની દ્રષ્ટિએ છે એ શોધે. પછી એનું નિધિ ધ્યાસન થાય, જે વાત હાથમાં આવે એનું દિવસ ને રાત અખંડ ચિંતવન થયા કરે. પછી એની અનુપ્રેક્ષા થાય, જુદા જુદા દ્રષ્ટિકોણોથી, જુદા જુદા અભિપ્રાયોથી, વસ્તુની જુદી જુદી આયામોથી, અનેકવિધ આયામોથી, અનેક નય, અનેક ધર્મો, એનાથી વસ્તુના સ્વરૂપનું અનુપ્રેક્ષણ, પ્રેક્ષાની પાછળ અનુપ્રેક્ષણ, એ પાછળ સતત એ થયા કરે. અને એમાંથી જે ઉપલબ્ધિ થાય એમાં સ્થિરતા થવાનો પ્રયત્ન, તે ધ્યાન. સત્યને ઉપલબ્ધ થવાની આ બધી પ્રક્રિયાઓ છે, અનિવાર્ય પ્રક્રિયાઓ છે. આજના કાળમાં જીવોમાં ધૈર્ય ન હોવાને કારણે આપણે આ બધું ઉડાડી દઈએ છીએ, અને આપણે માનીએ છીએ કે આપણે વાંચ્યું એમાંથી સત્ય મળી ગયું, અંતિમ સત્ય મળી ગયું. વચ્ચે એક પ્રક્રિયામાંથી પસાર થયા વિના, દર્શન પરિસરમાંથી પસાર થયા વિના દર્શનની ઉપલબ્ધિ થઈ શકતી નથી. અકડામણ થાય, મૂંઝવણ થાય, ઝૂરણા થાય, એની વેદના થાય, એની પીડા થાય. ઘાયલ કી ગત ઘાયલ જાણે, મીરાબાઈ એમ કહે. કૃપાળુદેવ એમ કહે કે એ તો કેવી પીડા છે કે લાગી તેને લાગી છે, એ જ પીયું પીયું પ્રકારે છે. એ જ વાત એમણે મૂકી છે 20 દોરામાં. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષે તો તરીએ કોણ ઉપાય. આવી લગની લાગે, નિષદિન નૈન મે નિંદ ન આવે, તબહી નર નારાયણ પાવે. આ જે પીડા, આ વ્યાધિ એ જાગે જીવનની અંદર, એ દર્શન પરિસરથી જાગે છે. સત્ય શું છે, જો હોય તો મારે એને ઉપલબ્ધ થવું છે. ઈશ્વરીય સ્વરૂપ શું છે, જો હોય તો મારે એનો સાક્ષાત્કાર કરવો છે. શબ્દોથી મને સંતોષ નથી, તત્વજ્ઞાનનો ન્યાય શબ્દોથી ન મળે, અનુભૂતિથી મળે. અને અનુભૂતિના સ્તર ઉપર જ્યાં સુધી જીવ જવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી વાચા જ્ઞાનથી એને કોઈ સત્યની ઉપલબ્ધિ થાય નહીં. આવા કૃષ્ણદાસ કૃપાળુ દેવ સાથે પત્ર વ્યવહાર શરૂ કરી દીધો, સત્સંગ તો મળતો નથી. કૃપાળુ દેવ બોમ્બેમાં બિરાજે છે, મુંબઈમાં છે, વ્યાપારમાં છે, વ્યવહારમાં છે, ગૃહસ્થિમાં છે. અને કૃષ્ણદાસને ઝંખના જાગી છે સત્યને પામવાની. પત્ર વ્યવહાર એક માધ્યમ છે સાધક અને સિદ્ધ વચ્ચે, ભક્ત અને ભગવાન વચ્ચે, મુમુક્ષુ અને મહાત્મા વચ્ચે. એ માધ્યમ પકડાઈ ગયો અને એમણે એમના પ્રશ્નો લખ્યા. એ પ્રશ્નોની અંદર જીવની જે યોગ્યતા છે એ યોગ્યતા પ્રગટ થાય કે આ જીવ ક્યાંથી લખે છે. બુદ્ધિના સ્તર ઉપર એનો પ્રશ્ન છે, મનના સ્તર ઉપરનો એનો પ્રશ્ન છે, કે અંતરતલના સ્પર્શ કરતો એનો પ્રશ્ન છે. ખ્યાલ આવે જ્ઞાનીને. કૃપાળુદેવ એને ઉદબોધનમાં કહે છે, વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ, તમે જિજ્ઞાસુ છો કારણ તમે વૈરાગ્ય આદિ સાધનથી સંપન્ન થયેલા છો. મુમુક્ષુ જીવનું પહેલું ઓળખાણ, જિજ્ઞાસુ જીવનું પહેલું ઓળખાણ, સાધક જીવનું પહેલું ઓળખાણ એ જિજ્ઞાસુ છે, પણ વૈરાગ્યથી સંપન્ન થયેલો જિજ્ઞાસુ છે, જેને કંઈ કરવું નથી. જીવનની અંદર મોહ શોક ભોગ વિલાસ બધું જ યથાવત રાખી માણવું છે જગતની અંદર, અને વાતો તત્વજ્ઞાનની શુષ્ક કરવી છે રોજે રોજ. ઇટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ જિમ્નેશિયમ, જેમ માણસ જીમખાનામાં જાય સવારે, જીમમાં જાઉં છો તો કે જાઉં છું, એ સત્સંગમાં જાય, એ જીમમાં જાય છે. એને ત્યાં બુદ્ધિની કસરત, તર્ક વાદ વિવાદ વિતંડાવાદ અહંકારને પોષવાનો, અભિમાનને પોષવાનું, અને વાક ચાતુર્યનું યુદ્ધ કરવાનું. અને એમ માને કે બહુ કર્યું આજ તો, ઓલાને બરોબર જવાબ દઈ દીધો, પાડી દીધો. વાક્યો ગોખી નાખ્યા હોય, સ્મૃતિ જોર કરતી હોય, ને સ્મૃતિ અહીંયા આમ લખ્યું, અહીંયા આમ, મૂકને લપ, તારી અનુભૂતિ શું કહે છે, તારો અંદરનો અવાજ શું કહે છે. તું સંમત હો કે ના સંમત હો, ના સંમતમાં પણ પ્રમાણિકતા જોઈએ. ગંભીરતા જોઈએ. વૈરાગ્ય જ્યાં સુધી જીવનમાં ન જાગે ત્યાં સુધી પરમ તત્વ સાથેનું અનુસંધાન થાય નહીં. જગતની એક ચીજ પ્રત્યે જો મોહ બુદ્ધિ હોય, આસક્તિ હોય અને જીવનમાં વિરક્તિ ભાવ ન જાગે ત્યાં સુધી આ જે અદ્રશ્ય તત્વ છે, જે પરમ તત્વ છે, જે આ બધા પૂતગલ પદાર્થોના ખેલ અને માયાથી જુદું છે, એનો સાક્ષાત્કાર કરવો હશે તો જગતના દેખીતા લોભ પ્રલોભન અને આકર્ષણના સ્વરૂપવાળા જગત ઉપર સર્વપ્રથમ વૈરાગ્ય થવો જોઈએ. વૈરાગ્ય છે એ જ આ પરમાર્થ અધ્યાત્મની જનની છે. જેનામાં વૈરાગ્ય નથી એને અધ્યાત્મ એ કેવળ વાતો છે, મનોરંજનનો વિષય છે. કેમ કે જીવ ખૂપેલો છે સંસારમાં, એને સંસારની માયા, સંસારનો કાદવ બધું જ વાલું લાગે છે. સંસારગત વાલપ એટલી બધી છે કે પરમાર્થની વાલપ જાગવા માટેનો કોઈ અવસર છે નહીં કે અવકાશ પણ નથી. કૃષ્ણદાસને બિરદાવે છે પ્રભુ, વૈરાગ્ય આદિ સાધન સંપન્ન જ્ઞાની સાથેનો સત્સંગ કરવો હોય તો આપણી યોગ્યતા શું? પહેલામાં પહેલી શાસ્ત્રો ન જાણતા હોઈએ, તત્વજ્ઞાનના ભેદ પ્રભેદની અંદર આપણી મતિ કામ ન કરતી હોય, માન્ય છે, પણ તને વૈરાગ્ય છે? આ જીવન પ્રત્યે જો વૈરાગ્ય હશે તો પરમ તત્વ સાથે અનુસંધાન થતા વાર ન લાગે અને પરમ સત્યની અનુભૂતિ થાય. નરસિંહને વૈરાગ્ય હતો, મીરાને વૈરાગ્ય હતો, ભારતની આખી સંત પરંપરા વૈરાગ્યમાંથી જન્મ થયો છે. સર્વપ્રથમ એને આ સંસારમાં સુખ ન લાગ્યું. જે સંસારના પદાર્થ ભોગ વિલાસના જે સાધનો છે એમાં એને સુખ ન લાગ્યું, કંઈક એના તરફ એને નકાર આવ્યો. અધ્યાત્મ સંસ્કૃતિનો જન્મ વૈરાગ્યમાંથી પરમ કૃપાળુ દેવે એટલા માટે બહુ સ્પષ્ટ આત્મસિદ્ધિની અંદર સાતમી ગાથા મૂકી, ત્યાગ વિરાગ ચેતમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ચિત્તમાં જ્યાં સુધી ત્યાગ અને વૈરાગ્ય જાગ્યો નથી ત્યાં સુધી જ્ઞાન ન થાય. અને અધ્યાત્મ માર્ગમાં જ્ઞાનની એક જ વ્યાખ્યા છે, જ્ઞાનનો એક જ અર્થ છે, જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આ અવકાશનું જ્ઞાન એ જ્ઞાન નહીં, ઇલેક્ટ્રોનિક્સનું જ્ઞાન એ જ્ઞાન નહીં, ઇતિહાસનું જ્ઞાન એ જ્ઞાન નહીં, પદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન એ જ્ઞાન નહીં, અર્થશાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહીં, સમાજશાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહીં. એ બધી જ વિદ્યા લૌકિક છે, આ લોક સાથે એનો સંબંધ છે. આ લૌકિક વિદ્યાની અંદર માહિર થઈને જગતની અંદરની છેલ્લામાં છેલ્લી માહિતી એની પાસે હોય એને જગતના લોકો બિરદાવે, નોબેલ પ્રાઇઝ આપે, પણ મરે ત્યારે એ જ્ઞાન એની સાથે જ વહ્યું જાય, એને બીજા જન્મની અંદર પારો કોરો ધાકડ જેવો થાય. મહાન ગણિતજ્ઞ આઇન્સ્ટાઇન મરે અને બીજો જન્મ થાય તો એને યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે કે પ્રાઇમરી સ્કૂલમાં? એ બધું જ જ્ઞાન એ દેહજન્ય છે, દેહની પર્યાય સાથે સંબંધિત છે. એ જેટલું મેળવવું હશે એ બધું જેવું ગયું, આપ મુવે ડૂબ ગઈ દુનિયા. એ તારી દુનિયા, તારી ધન સંપત્તિ સંપદા માન અભિમાન અને સાથોસાથ આવી વિદ્યા ને ડિગ્રી ને ઉપાધિઓ બધી જેટલી દુનિયાભરની યુનિવર્સિટીની લીધી હોય એ બધી સાથોસાથ ગઈ, ગન ફોર એવર, નવી ઘોડી નવો. પણ આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે, સ્વરૂપનું જેને જ્ઞાન છે, એ આત્મજ્ઞાની એનું મરણ પછી એ માત્ર સ્ટોપ હોય છે, વિરામ હોય છે, એની યાત્રા તો ચાલે છે. આત્મજ્ઞાન થયેલા જીવને અનંતતાનું જ્ઞાન છે, નિત્યતાનો પોતાને બોધ છે એટલે આત્મા નિત્ય છે. હવે એની યાત્રા એ વિરામ કરતી કરતી પૂર્ણતા તરફ આગળ વધે છે. દેહાદીને લગતા જ્ઞાન વાળો ત્યાં સમાપ્ત થાય છે, ફરી પાછું નવું દેહ ધારણ કરે એ પ્રમાણે જે સંયોગો મળે એવું જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, સ્વપણાનો બોધ. એ સિવાય કોઈ જ્ઞાનની વ્યાખ્યા જીવને હિતકારી નથી. એ વિદ્યા છે, નોલેજ છે, માહિતી છે, ઇટ્સ ઇન્ફોર્મેશન. એ માહિતી દેહ પ્રમાણે બદલાય. દરેક ગતિના જીવોને તે ગતિની અંદર જે પ્રકારની જીવન વ્યવસ્થા હોય એવું જ્ઞાન એને ઉપલબ્ધ થઈ જાય. એ આફ્રિકામાં જન્મે તો એને કેટલું જ્ઞાન થાય, એ અમેરિકા જન્મે તો કેટલું જ્ઞાન થાય, એ ભારતમાં જન્મે તો કેટલું થાય, એ ઉચ્ચ ગોત્રમાં જન્મે તો કેટલું થાય, નીચ ગોત્રમાં જન્મે તો કેટલું થાય. એ બધું જે દેહ ધારણ કરે એની જે અવસ્થા છે એના આધાર ઉપર એની જાણકારી, એની વિદ્યા, એની ડિગ્રી, એની ઉપાધિ સંયોગો આધારિત છે. આત્મજ્ઞાન છે એ સ્વરૂપ આધારિત છે. એની અધ્યાત્મની યાત્રાનો પ્રારંભ થાય છે અને એ માટે સર્વપ્રથમ આવશ્યક ભૂમિકા, શરત, પ્રિકન્ડિશન, પૂર્વ શરત વૈરાગ્ય. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. જીવ જો વૈરાગ્ય સંપન્ન ન હોય તો અધ્યાત્મના ગમે તેટલા શાસ્ત્રો વાંચે તો પણ અંદરથી ચૈતન્યનો પ્રકાશ ન થાય. આ કૃષ્ણદાસ ભાગશાળી પુરુષ છે, એનામાં વૈરાગ્ય છે અને કૃપાળુદેવ એની યોગ્યતાને જોઈ લીધી કે જીવ વૈરાગ્યવાન છે. વૈરાગ્યવાન છે એટલે હવે એની મતિ અને ગતિ સંસાર તરફ નથી, ભવ ભ્રમણ તરફ નથી, જન્મ મરણના ફેરા તરફ નથી, પરિભ્રમણમાં નથી. એની મતિ અને ગતિ છૂટવા માટેની છે કે હું ક્યારે હવે આમાંથી, આ 20 ચક્રમાંથી, આ ભવ ચક્રમાંથી, આ જન્મ મરણના ફેરામાંથી ક્યારે નીકળું. ખબર નથી કેમ નીકળાય, શું થાય ખબર નથી, પણ અંદર જે કંઈ અભિપ્સા જાગી છે એ સંસારમાં રહેવાની નથી, એના પ્રત્યે એને વૈરાગ્ય છે. હવે બીજું શું વિકલ્પ મળે એના માટે એની શોધ છે. આ ખોજી કહેવાય, આ અન્વેષક કહેવાય, આ સંશોધક કહેવાય. અને કૃપાળુદેવે પત્રાંક 47માં કહ્યું કે ધર્મ એ અપૂર્વ વસ્તુ છે, અંતર સંશોધનથી તે પડે છે અને તે અંતર સંશોધન કોઈ મહાભાગ્યના આશ્રયે કોઈને પ્રાપ્ત થાય છે. આ વૈરાગ્ય આ ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા છે. આપણે બહુ મોટી મોટી વાતોમાં એટલા બધા આગળ નીકળી ગયા છીએ કે આપણે આ પાયાની વાત, આ પાયાના ગુણ, આ પાયાની અવસ્થા, આ પાયાની દશા એનાથી દૂર નીકળી ગયા એટલે એટલા તત્વથી દૂર નીકળી ગયા. વૈરાગ્ય વિના વિતરાગતા નથી. કૃષ્ણદાસને આ વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. વૈરાગ્યવાન જીવ સંસારના આકર્ષણ, પ્રલોભન, લાલચ અને ભય એ ગમે તેવા એના ઉપર પ્રતિકૂળ પરિબળ હોય તો એનાથી વિરમતો નથી, અટકતો નથી. વૈરાગ્ય હોવાના કારણે એની મૂડી છે, એનું બળ છે. અને સંસાર તો આપણે જોયું તેમ પ્રદેશે પ્રદેશથી આ જીવને ખેંચે, આકર્ષણ કરે એવું સંસારનું સ્વરૂપ છે. આ પૂતગઢના ખેલ છે, આ તો રંગભૂમિ જેવો સંસાર છે. ત્યારે વૈરાગ્ય એને સ્થિર રાખે છે. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. પત્ર લખ્યો છે, કઈ પ્રશ્ન મૂક્યા છે, એ પ્રશ્ન મૂક્યા છે, પણ આ જ્ઞાની પુરુષ ઓળખે છે એને કે તમે પ્રશ્ન મૂક્યા છે. કેવી રીતે મૂક્યા છે? શુદ્ધ ચિત્તથી. આપણે કેટલાય જ્ઞાનીઓને, મહાત્માઓને પત્રો લખ્યા હશે, મારે પ્રભુ આ મેળવવું છે, મારે આ મેળવવું છે. લખતી વખતે ચિત્તની શુદ્ધતા કેટલી છે, ચિત્તની શુદ્ધતા કેટલી છે? શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી પ્રાર્થનાઓ રોજ કરીએ, સ્તુતિ રોજ કરીએ, ભજના રોજ કરીએ, પ્રભુના વંદન, સ્તવન, સ્તુતિ, પ્રાર્થના રોજ થાય, ચિત્તની શુદ્ધિ કેટલી? ચિત્તની શુદ્ધિ સમજવી હોય પાછી વળી મુશ્કેલી. સાહેબ મલિનતા શું? શુદ્ધ જ છે, અમે તો નાઈ ધોઈને બેઠા હતા, દ્રષ્ટિ વધારે આગળ જતી જ નથી. તમે ચિત્ત શુદ્ધિથી કીધું પ્રાર્થના કરવી, નાયા છે, બે ડોલ પાણીથી નાયા, સાવર લીધું, હવે તો શુદ્ધ ચિત્તથી પ્રાર્થના કરી કે ન કરી? અરે તારી મલિનતા અંતરંગની છે, વિષય કષાયમાં લિપ્ત થયેલું ચિત્ત શુદ્ધ નથી. સંસારના ભોગ ઉપભોગમાં ચીજ વસ્તુને પદાર્થમાં જોડાયેલું આસક્તિપૂર્વકનું ચિત્ત, જે ચિત્તમાં આસક્તિ છે પદાર્થ પ્રત્યેની, પર પદાર્થ પ્રત્યેની, એ ચિત્ત શુદ્ધ નથી, મલિનતા છે. વિષય કષાયની મલિનતા છે, રાગ દ્વેષની મલિનતા છે, કામ ક્રોધની મલિનતા છે, માયા કપટની મલિનતા છે. જરા નવરો પડશે પ્રાર્થનામાંથી, એટલે એ જ કરવાનો છે કે જે મેળવવું છે કેવી રીતે મેળવવું, કપટ કેવી રીતે કરવું, એનું પ્લાનિંગ કેવી રીતે કરવું, સામાને કેવી રીતે છેતરવો, પ્રપંચના પાસા કેવી રીતે નાખવા, આજ સાંજ સુધીમાં તો ટાર્ગેટ હિટ કરવો છે. તો પ્રાર્થના સવારે શેની કરતો હતો તું? પ્રાર્થના તો કરતો હતો હું, પ્રભુ મને તમારી પાસે રાખો. ભગવાન કે મારી પાસે તારે જે જોઈ છે એવું કાંઈ નથી, જે તારે જોઈએ છે એવું કાંઈ નથી. પણ જીવને સમજ નથી, વિસંગત વ્યવહાર થઈ જવાને કારણે આ શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે, વિદિત કર્યું છે શુદ્ધ ચિત્તથી. હે પ્રભુ, હે પરમાત્મા, મને આ હવે ભવ ભ્રમણનો થાક લાગ્યો છે, આ સંસારના સંઘની અંદરના રહેલા કપટ પ્રપંચથી હું અંતરંગથી થાકી ગયો છું, અને કહેવાતા સુખની અંદર પણ મને સુખની અનુભૂતિ થતી નથી. બધા સંઘની અંદર હું કેવળ નિસહાય એકાકી છું. પ્રભુ મારી બાઈ ઝાલો, પ્રભુ મારો હાથ ઝાલો, મને પાર ઉતારો, આ સંઘમાં તો હું ડૂબી જઈશ, મને તમારો આશરો જોઈએ છે. એટલે આશ્રય ભાવનાથી પ્રાર્થના થાય, શુદ્ધ ચિત્તથી કોઈને વિદિત કરીએ, કોઈ વિજ્ઞપ્તિ કરીએ તો શેની વિજ્ઞપ્તિ કરીએ? કે પ્રભુ મને પાર ઉતારો. ચિત્તની આ આપણી મગજની અંદર ચિત્તની શુદ્ધિ, અમને બીજું કંઈ જોઈતું નથી. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે, હવે એને સમજાવે છે કે જે તમને અભિપ્રેત છે, જે અપેક્ષિત છે, જેની તમે માગણી કરો છો, આ ક્યાંથી મળશે? સરસ પરમાર્થ માર્ગના એક એક સૂત્રો જ્ઞાની જ્યારે જે સમયની જેવી અનુકૂળતા, જેવું પાત્ર, જેવો યોગ, જેવું ક્ષેત્ર, એ પ્રકારે બોધની વર્ષા થાય. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સાધન તો ઘણા છે પરમાર્થના, જ્ઞાની કોઈ દી એકાંતિક વાત કરે નહીં, એ તો અજ્ઞાનીનું કામ છે. બસ મારી માળાથી જ થાય, ઓલો કે મારા જપથી જ થાય, ઓલો કે મારા તપથી જ થાય, ઓલો કે નહીં મારા ભગવાનની પૂજાથી જ થાય, ઓલો કે ના યજ્ઞથી જ થાય. આ વાત અજ્ઞાની જે ત્યાં સુધી આ બધા આગ્રહ એકત્વના, આ આગ્રહ કદાગ્રહના, આ આગ્રહ હઠાગ્રહના, આ બધા અજ્ઞાનીનું લક્ષણ છે બધું. જ્ઞાનીને તો સર્વ સાધન, અરે જે સ્વરૂપની સન્મુખ કરે તે સાધન, જે રાગ દ્વેષ દૂર કરે તે સાધન, જે વિષય કષાયથી જીવને અલિપ્ત રાખે તે સાધન, પછી તપ હોય તો તપ, જપ હોય તો જપ, વ્રત હોય તો વ્રત, સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય, ભક્તિ હોય તો ભક્તિ. જ્ઞાનીને ક્યાં એમાં ભેદ હતો? જ્ઞાનીને તો જોઈએ છે તમારું લક્ષ્ય ઉપર તમારું જોડાણ આ સાધના છે કે નહીં, સાધના લક્ષ્ય સાથે જોડાયેલી છે કે સાધન સાથે જોડાયેલી છે. વિવેક જોઈએ, સાધકમાં જો વિવેક ન હોય તો એ સાધનથી જોડાયેલો રહીએ, જીવનભર સુધી સાધનને વળગી રહીએ અને સાધ્યની ઉપલબ્ધિ થાય, લક્ષ્યની સમાપ્તિ થાય નહીં. પરિપૂર્ણ સર્વ પરમાર્થના સાધનમાં પરમાર્થના ઘણા સાધનો છે. જૈન દર્શન તો કહે છે શ્રીજીને સહસ્ર વિધિએ ક્રિયાઓ અને બોધ ઉપદેશ કહ્યો છે, સહસ્ર ગમે, હજારો પ્રકારે જિનેશ્વર પરમાત્માએ સર્વજ્ઞની દેશનાની અંદર સમવસણમાં ભગવાને એની આગમની વાણીની અંદર હજારો રીત બતાવી છે. તું એકને શું કામ વળગીને બેઠો છો? અને બરોબર અનુકૂળ હોય તો એકને જ વળગીને બેસ, એમાં જ તારું કલ્યાણ છે, પણ બીજાનો નકાર શું કામ કરસ? જે મારી પ્રકૃતિને બંધ બેસી ગયું મારી દવા, અને બીજાની પ્રકૃતિને બંધ બેસે એની દવા, ઔષધનો નકાર થાય નહીં. પ્રત્યેક મૂળિયું ઔષધ છે, પણ તને કોઈ મૂળિયું અનુકૂળ આવ્યું અને કોઈને કોઈ આવ્યું, પણ મૂળિયું તો ઔષધ જ છે. જે વાંધો છે એ આપણી પોતાની પ્રકૃતિ સાથે વાંધો છે. એમ આ એકેય સાધન સાથે કઈ વાંધો નથી, સાધનનો ક્યાંય દોષ નથી, સાધનનો ક્યાંય વિરોધ નથી, સાધનનો ક્યાંય નકાર નથી. જો દોષ હોય તો આપણો છે કે આપણે એમાં એકતાન થઈ શકતા નથી, એ આપણને લક્ષ તરફ ગતિ કરાવી શકતું નથી, સાધન નબળું પડે છે. અને કાં આપણે ઊંચા પડીએ છીએ સાધનની પાસે, સાધન જબરજસ્ત હોય, કોઈએ સાધનનો માર્ગ એમ જ આપ્યો કે બસ ઉભે થઈને બેસ જા, સવારના પોનમાં પદ્માસન લગાવ, 10 કલાક સુધી ધ્યાન મારે અને તારા શ્વાસની અંદર આમ આયલો છે તેમ આયલો નથી. આપણે ઓછા પડીએ છીએ, આપણી ક્ષમતા તો એ સાધન આપણને ઉપકારી થાય ન થાય. વિવિધ પ્રકારના સાધનો છે, એની અંદર શ્રેષ્ઠ સાધન ભગવાન બતાવે, સરળ સુગમ પરમ સાધન. પરમ સાધન સાધનોમાં પણ સર્વજનોને સુલભ એવા સાધનને પરમ સાધન કહેવાય, એ સત્સંગ છે. બહુ જબરજસ્ત પ્રજ્ઞાવાન પુરુષ હોય કે સાવ અબુધ હોય, વયોવૃદ્ધ હોય કે યુવાન હોય, સત્સંગ એક એવું માધ્યમ છે કે સૌને એની પોતાની કક્ષા પ્રમાણે, પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાની પદવી પ્રમાણે, કંઈ ને કંઈ પાત્રતા પ્રમાણે એને બોધ મળી જ રહે. આ સત્સંગ છે કારણ કે એમાં સત નીતરતું હોય છે. હવે તારું વાસણ જેટલા પ્રમાણમાં છે એટલું તને પાણી મળશે. તો સત્સંગ એ સુલભ સાધન છે. તું એક સાધન લઈને બેસીશ, કદાચ શક્ય છે કે એ ફેલ ફેલ થાય, કા સાધનની અપૂર્ણતા હોય ને કા પોતાની અપૂર્ણતા હોય. પણ સત્સંગની અંદર તો તું જઈશ તો તને જે ભૂમિકા હશે એવે સ્પર્શે એવી વાત પણ ત્યાં આવીને ઊભી રહેશે અને તને ફરી આગળ વધવાનો માર્ગ મળશે. રોજ 40 તેમ પ્રકાશ થતો જશે. આ સત્સંગની ખૂબી છે, આ સત્સંગની જબરજસ્ત એક ઉપલબ્ધિ છે, સિદ્ધિ છે કે જેમ જેમ જ્ઞાની પુરુષોના વચનોનું મનન થાય, ચિંતન થાય, અનુપ્રેક્ષણ થાય, નિધિ ધ્યાસન થાય, એમ રોજ નવા નવા પ્રકાશની ચિનગારી થાય. અને પ્રકાશ અંદરથી જ આવે, લાઇટ કમ્સ ફ્રોમ વિધિન એન્ડ નોટ ફ્રોમ વિધાઉટ. પોતાને જ તત્વનો પ્રકાશ ચિનગારી પ્રાપ્ત થાય, આ સત્સંગની મહાન ઉપલબ્ધિ છે. અને ભારતવર્ષની આખી અધ્યાત્મ સાધનાની અંદર આ સત્સંગ કેન્દ્રમાં છે. એકાકી સાધનાના ઉત્કૃષ્ટતા હોવા છતાં ભયસ્થાન ઘણા છે, જેવી મતિકલ્પનામાં રોકાઈ જાય. પણ સત્સંગ સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. કથા વાર્તા દિવસ રાત ચાલતા જોઈ અને 12 મહિના ચાલતા જોઈ, કંઈ ને કંઈ પ્રકારના શાસ્ત્રો ગ્રંથો લઈ ઉપદેશકો એની બોધવાણી કહેતા હોય, અને એનો જે વિષય છે એ વિષય ક્યાંય સંસારિક વાતો હોય નહીં, સંસારિક વાતો થાય એને સત્સંગ કહેવાય નહીં, એને તો અસત્સંગ કહેવાય. સત્સંગના નામે સત સિવાય બીજી જે વાતોનો મહિમા ગવાતો હોય તો એને તો અસત્સંગ કહ્યો છે, કે જેમાં લોકોની સાંસારિક ઈચ્છાઓની વૃદ્ધિ થાય, સાંસારિક વિષય વાસના પ્રબળ થાય, આ સત્સંગનું લક્ષણ નથી. સત્સંગમાં આત્માને સતનો રંગ ચડાવે, મોક્ષની મૈત્રી કરાવે, મુક્તિનો માર્ગ બતાવે, કર્મના બંધન તોડાવે અને દોષ હટાવે, દોષ ઉપર દ્રષ્ટિ કરાવે અને દ્રષ્ટ હટાવે, આ સત્સંગનું લક્ષણ છે. રોજ જઈને રોજ કંઈક નવું પામીએ, રોજ જઈએ, રોજ સાંભળીએ, રોજ વાંચીએ, રોજ નવું મળે, કંઈ ને કંઈ નવું મળે, જે ગઈકાલે નહોતું એ આજે ઉપસ્થિત થાય, આ સત્સંગનું લક્ષણ છે. આ જીવતો સત્સંગ છે, પ્રાણવાન સત્સંગ છે, ઇટ્સ લાઈવ, ફળવાન સત્સંગ છે, એનું ફળ મળે છે. આ ક્યારેય ચીલા ચાલુ નથી, આ બીબા ઢાળ નથી, આ મિકેનિકલ નથી. એક જ ચરખું એક જ વાત આવ્યા જ કરે ને એને ચપડાવ્યો કરે, એનાથી પણ જીવનું કલ્યાણ ન થાય. સતત જાગૃતિ ઉપયોગની, રોજ નવો વિચાર, નવો પ્રકાશ, નવી દિશા. કારણ કે આ જ્ઞાન છે, અગાધ છે, અમાપ છે. આ જ્ઞાન સમુદ્ર હજારો વર્ષોના પાઠીઓ પણ એનો તાગ પામી શક્યા નથી. 14 પૂર્વના પાઠીઓ પણ એમ કે, 4 વેદના પાઠીઓ પણ એમ કે, નેતિ નેતિ નેતિ. અમે જે પહોંચ્યા છીએ એ તો હજુ અગાધ મહાસાગરના કિનારે ઉભા ઉભા છબછબિયા કરવા જેવી અમારી દશા છે. અને છતાં છબછબિયામાં પણ જે દિવ્ય આનંદ અમને થાય છે, તો એ અંતરની અગાધતા, એની અંદર જ્યારે ડૂબકી લગાવતા હશે જ્ઞાનીઓ સત્પુરુષો, તો કેવો પરમ આનંદ પામતા હશે. અને જે સમાધિની વાત આવે, દિવસો સુધી કાયાનું ભાન ન રહે, ભૂખ અને તરસ ભૂલાઈ જાય, દ્રષ્ટિ સંસાર ઉપરથી હટી જાય, અરે બીજા વિષય કશાયના ભાવો તો નજીક પણ ન ફરકે. આવી ચેતના પ્રગટે, આવા આનંદના હિલોરાની અંદર, સમાધિની અંદર મસ્ત થયેલો એ યોગી, એને જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવી છે. સત્સંગમાંથી એને આવી કંઈક અનુભૂતિ મળી, વાનગી મળી, અને સત્સંગની અંદર એનો ક્રમશઃ વિકાસ થાય. સત્સંગનું સ્વરૂપ તો બહુ સમજવા જેવું છે. સત્સંગની અંદર 3 વસ્તુ અવશ્ય ઉપસ્થિત હોય. એક સત્પુરુષ હોય છે, સત્પુરુષ ન હોય તો એ સત્પુરુષના શાસ્ત્રો, એની વાણી, એનો બોધ હોય. અને ત્રીજું સતનો જિજ્ઞાસુ હોય છે, અને એ સત્પુરુષના વતી એનો કહેનાર ઉપદેશક હોય છે. એને પોતાની કોઈ વાત કહેવાની હોતી નથી. જેને પોતાની વાત કહેવાની હોય છે એ સત્સંગ નથી હોતો. જે કંઈ છે તે સહજ સાહજિક રીતે પરમાત્માને અર્પિત થઈને, હું કશું જ જાણતો નથી, પરમ કૃપાળુ પરમાત્મા જાણે છે, એને જે વાત કરી છે એ જ પરમ સત્ય છે. એ પરમ સત્યને ઉજાગર કરવાનો જ પ્રયત્ન છે, એ સિવાય કંઈ નથી. ન પોતાનું માન, ન પોતાની મહત્તા, કોઈ વસ્તુ નહીં, ગુરુપણું પણ નહીં. એ જો જાગે તો પણ સત્સંગ દૂષિત થઈ જાય. કેમ કે હું માર્ગ બતાવું છું, આવો ભાવ આવી જાય. આ અમારા પરમ કૃપાળુ દેવનું દ્રષ્ટાંત જીવતું જાગતું છે. 6 પદના પત્રની અંદર આવું અદભુત જ્ઞાન આપ્યા પછી એણે લખ્યું છે કે આ મારો શિષ્ય છે, ભક્તિનો કર્તા છે, માટે મારો છે એ વાત નહીં, એ ભાવ પણ નહીં. અને લખે છે કે આ જન્મમાં કોઈના પ્રત્યે પણ અમે ક્યારેય ગુરુપણું ભાવ્યું નથી, ગુરુપણું ભાવ્યું નથી. અને આપણે તો ગુરુ કેવડાવવામાંથી ને પૂજાવવામાંથી નવરા નથી થતા. લોકો મને ગુરુ કહે, સુખ સત્સંગને ઓળખવો છે, સતના કિનારને ઓળખવો છે. સતનો કિનાર પોતે વિમુખ થઈ જાય છે, પોતે અળગો થઈ જાય છે, પોતાનું વ્યક્તિત્વ ત્યાં વિલાઈ જાય છે, સત્પુરુષની અંદર અર્પિત થઈ જાય છે, એ બોધનો પ્રતિનિધિ બને છે. હી બીકમ્સ ઓનલી માઉથપીસ એન્ડ સ્પોક્સમેન ઓફ સત્પુરુષ, ઓફ જ્ઞાની પુરુષ, નથિંગ એલ્સ. હી ઇઝ નો મોર. સત્પુરુષની વાણી પણ જેમ આ વાત કહેવા માટે માધ્યમ બની છે, એમ પોતાની વાણી પણ આ વાત કહેવા માટે માધ્યમ બને. નથિંગ મોર દેન દેટ એન્ડ નથિંગ લેસ દેન દેટ. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. જ્યાં જ્યાં સત્સંગ વિચારીએ ત્યારે વિચાર કરવો કે સત્સંગની અંદર સત્પુરુષ વિદ્યમાન છે, તો કે સાહેબ નથી, કાળની દુષ્મતા છે, વિષમતા છે. આવો પુરુષ ક્યાંક મળે, ક્યાંક ન પણ મળે, ન પણ મળે. સત્પુરુષની દુર્લભતા હોય પણ સતની દુર્લભતા ન હોય, સમજી લેવું પછી ફરી લેવું. સત્પુરુષની દુર્લભતા હોય પણ સતની દુર્લભતા ન હોય. તો એ સત્પુરુષે બતાવેલો સત, એને પ્રકાશિત કરેલું સત, એને પ્રબોધિત કરેલું સત, એ ક્યાંક ને ક્યાંક શાસ્ત્રના રૂપમાં, વાણીના રૂપમાં એ ઉપસ્થિત હોય હોયને હોય છે. એટલે એનો આધાર લઈ લેવો, એ પકડી લેવો. કૃપાળુ દેવે કહ્યું કે આવો સત્પુરુષ ન હોય તો ત્યાં આધાર શું?
આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર.
સત્પુરુષનો યોગ નથી તો આત્માદી અસ્તિત્વને નિરૂપણ કરનારા શાસ્ત્રોને પકડજે. જગતના ભોગ વિલાસની વાત બતાવનારા એ શાસ્ત્રો નથી, એને શાસ્ત્રનું નામાભિધાન કર્યું હોય તો જેમ ડુપ્લિકેટ માલ, નકલી માલ હોય છે એવી પ્રકારનો હોય છે. શાસ્ત્ર તો શાસ્તા પુરુષોના વચન, એમાં જીવને સત્યનો માર્ગ બતાવવા સિવાય બીજું કઈ વાત હોય નહીં. તો અનેક પ્રકારના છે ભાઈ. એટલે કૃપાળુદેવે ભાવના બોધની અંદર શરૂઆતમાં કીધું કે લોહીનો ડાઘો લોહીથી નહીં જાય. આ શૃંગાર, આ સંસારના શૃંગાર અને ભોગના શૃંગારનો આ જીવને લોહીનો ડાઘ છે, વૈરાગ્યરૂપી જળથી જ તે શુદ્ધ થશે. વૈરાગ્યરૂપી જળથી તે શુદ્ધ થશે. માટે જીવમાં સર્વપ્રથમ વૈરાગ્યરૂપી જળનું સિંચન થવું જોઈએ, જેથી સંસારના શૃંગારરૂપી રુધિરનો ડાઘ જે જીવને લાગેલો છે એને સ્વચ્છ કરી શકાશે, એને કાઢી શકાશે. આત્માના અસ્તિત્વને કહેનારા, શાશ્વત તત્વની વાત કરનારા, પરમ તત્વનું અનુસંધાન આપનારા જે વાતો છે, જે એવા પુરુષોના વચનો છે, એ જ શાસ્ત્ર છે. સત્સંગમાં સત્પુરુષનો સમીપનો નિવાસ અને સત્પુરુષની દુર્લભતા હોય તે સમયે આત્મા, આ પરમ તત્વ જે છે એને અનુસંધાન કરાવે એવી વાતો કહેનારી સંતોની વાણી, એવા શબ્દો, એવા શાસ્ત્રો. અને એ શાસ્ત્રો વાંચનારા સત જિજ્ઞાસુ, જેની જિજ્ઞાસા સતને મેળવવાની છે, જેને કશું જ પ્રાપ્ત કરવું છે તો શું કરવું છે? સત. એ સત્સંગમાં શું કામ આવે છે? સતની પ્રાપ્તિ માટે, સતની ઓળખાણ માટે, સતને સમજવા માટે. બસ સતની પ્રાપ્તિ એ જ જેનું લક્ષ્ય છે અને એ સતની સિદ્ધિ કરવી છે. આ સત જિજ્ઞાસુ છે. અને મુનિશ્રીને કૃપાળુદેવે આ દશા ઓળખી એટલે 172 પત્રમાં માર્ગાનુસારી મતિ સત જિજ્ઞાસુ શ્રી લઘુરાજ સ્વામી. બસ તમારામાં એક યોગ્યતા મળી ગઈ, અમને એક યોગ્યતા મળી ગઈ, તમે સતના જિજ્ઞાસુ છો. બોલો મુનિ શું ઈચ્છો છો? સાહેબ સંકેતની પ્રાપ્તિ, તત્વનું દર્શન થાય, પ્રતીતિ થાય, યથાર્થ તત્વનું સ્વરૂપ જેમ છે તેમ અમને સમજાય. અમારે મતિ કલ્પનામાં રાચવું નથી, અમારે અમારે દિલને બહેલાવવા માટેનો ધર્મ જોઈતો નથી, અમારે મનોરંજન કોઈથી થવામાં ને કોઈનું મનોરંજન કરવામાં એવો ધર્મ અમને માન્ય, એવો સ્વીકાર્ય નથી. વાત ધર્મની હોય ને વાત ડાયરામાં પલટાઈ જાય, શાયરી ગઝલ શેર ક્યાં ગયો તો ક્યાં નીકળો,
ક્યાં રે જવું તું અને ક્યારે જઈ ચણ્યા મે ભવનામો સાફર ભૂલા રે પડ્યા અમે ભૂલા રે પડ્યા જાવા નીકળ્યા તાય અમે ઉગમણી દિશાએ આથમણે છેડે અંતે આવીને પડ્યા મે ભવના મુસાફર ભૂલારે પડ્યા અમે ભૂલારે પડ્યા.
અરે અમારે તો જીવનમાં સતનો ઉદય જોતો હતો અને અમે તો આથમણે છેડે આવીને બેઠા આ સત્સંગને કથા વાર્તાને એમાં ગઝલ ને એમાં ઓઠા ને એની અંદર દ્રષ્ટાંત ને વાતમાં વાત ને આડવાત ને આત્મા એમાં મૂળ વાત અમે ભૂલી ગયા કે અમે શેના માટે આવ્યા હતા. અમારે કહેવાનું તમારે શું કહેવાનું હતું કે મને ક્યાં ખબર છે. તો સાહેબ પણ શેને માટે કથા હતી, તમારા બધાને મનોરંજન કરવા માટે, તમે તાલી ઉપાડો એટલે પતી ગયું બસ. અને આ તાલી ઉપાડવાનો વિષય છે પરમાર્થ માર્ગની સાધના. કેટલું બધું છીછરાપણું છે આપણું, ગંભીરતા નથી, અંતર ચિંતન નથી થતું, મંથન ચાલતું નથી સાંભળતી વખતે, ઉપયોગની તીવ્રતા નથી, અંતર્મુખતા નથી, એટલે કાય ચેષ્ટાની અંદર જાય છે. આમ થાય છે, આમ થાય છે, આમ થાય. આ બધી તો બોડી લેંગ્વેજ છે એન્ડ ધેટ ડઝ નોટ શો ધ સાઇન ઓફ સ્પિરિચ્યુઆલિટી. એ માત્ર જીવના હર્ષ અને શોકના વેગ છે. એ હર્ષ અને શોકથી પર થવું એનું નામ આધ્યાત્મિકતા છે. ગંભીર્ય જોઈએ, તાલીઓના ગડગડાટ ચૂંટણીની જાહેર સભામાં ચાલે, વિચારવું પડશે. સત્સંગનું સ્વરૂપ શું છે? જીવને ઝગઝોર કરી નાખે, જાગૃત કરી નાખે, અને પોતે અત્યાર સુધી ક્યાં અથડાય છે એનું ભાન થતા, અરે અસ્તાચળ તરફ જઈ રહ્યો છું, ઉદયના નામે ભૂલો પડી ગયો છું, એ ભૂલે પડેલાને પાછો વાળે એનું નામ સત્સંગ. ભવભ્રમણના માર્ગથી એને પાછો વાળે આ સત્સંગની, એનો એક એક શબ્દ એ આ શાસ્ત્ર વાંચે, એ જિજ્ઞાસુ સતનો જિજ્ઞાસુ હોવો જોઈએ. એને સત સિવાય જો કોઈ લૌકિક મોટાઈ, લૌકિક માન, પૂજા, સત્કાર, ઘોષણાઓ, નારાઓ, આ બધી લૌકિક ભાવો જો હોય તો આ સત જિજ્ઞાસુ પણ નથી. આ જિજ્ઞાસુ પણ જુદું જ છે. એ જિજ્ઞાસુ પણ કદાચ દ્રષ્ટિ રાગનું પણ હોય અને અહમનું પણ હોય. હું બહુ ઊંચો ભગત છું આવું બતાવવાનું પણ આપણે જાણતા નથી કોને શું ભાવ છે. સૌને મુબારક, પણ વિચારવું તો પડશે જ કે સત જિજ્ઞાસા કોને કહે, સત જિજ્ઞાસુ કેટલો ગંભીર હોય, સત જિજ્ઞાસુ સતને સાંભળવામાં ત્યારે કેટલો ઉદાસીન હોય, ત્યારે એનો ઉપયોગ કેટલો બધો ચાલતો હોય વાતની અંદર. અને આ જીવના ઉપયોગની તાકાત અચિંત્ય છે. એક શબ્દથી એ આખો બ્રહ્મ સુધી જઈ શકે છે. જો સાચો શબ્દ સદગુરુના મુખેથી મળી ગયો હોય તો તે સમયે એને જે ચિનગારી જાગે છે એ ચિનગારી અનાદિકાળનો અંધકાર દૂર કરી નાખે. એને જો એને સત્યની ઉપલબ્ધિ થાય તો એ ત્યારે છીછરાપણામાં નાચે નહીં. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે. આવા સત્સંગનું બધા કાળમાં, આ કાળમાં દુર્લભ છે એવું ન માનવું. આ કાળમાં સત્સંગ ક્યાં મળે છે? અરે આગળના કાળ જે હતા સતયુગમાં ત્યારે આપણે હતા કે નહીં? અને ત્યારે જો સત્સંગ સુલભ હતો તો એટલો બધો સુલભ હતો તો એ આપણને ન મળ્યો કે આપણું તો પરિભ્રમણ ચાલુ જ રહ્યું. આપણે હતા, સત્સંગ દુર્લભ છે ભાઈ, ત્યારે પણ હશે તો પણ આપણને એ પ્રાપ્ત થયો નહીં. આપણી દ્રષ્ટિ હજુ ત્યારે તે તરફ હતી નહીં. બધા કાળમાં, ઉત્તમ કાળમાં પણ સાક્ષાત તીર્થંકર વિચરતા હોય ત્યારે, સાક્ષાત બ્રહ્મજ્ઞાનીઓ, પરબ્રહ્મના જ્ઞાનીઓ વિચરતા હોય ત્યારે પણ આ જીવ એની સન્મુખ થતો નથી. કારણ કે મતાર્થ ટળ્યો નથી. અને મતાર્થ લઈને ચાલનારો જીવ મત અને સતને ક્યાંય મેળ નથી. આ જગતમાં જ્યાં મત છે ત્યાં સત નથી, અને જ્યાં સત છે ત્યાં મતને કોઈ સ્થાન નથી. પડદા થાય ક્યારે? તો કે સતની દ્રષ્ટિ જાગે ત્યારે થાય, અને મતનો આગ્રહ છૂટે ત્યારે થાય. આને સત પ્રાપ્ત કરવું છે, પણ મતનો આગ્રહ, મહાજન મા બાપ છે પણ મારો ખીલો રેવા દે બાપા, તારે તારો ખીલો ખહેડવો ન હોય તો ત્યાં સુધી તો ગમે તેટલા ઉપદેશમાં, બોધમાં, સત્સંગમાં, આશ્રમમાં દોડ્યા કર ચારે બાજુ, તારો ખીલો તો એમને જ છે. આગ્રહ મમતાનો મૂકવો પડે, કદાગ્રહનો મૂકવો પડે. તો કે છે, આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. કાળ કેવો છે? વિષમ છે. દુઃખે કરીને સતની ઉપલબ્ધિ થાય, સતના શાસ્ત્રો મળે, સતનું શ્રવણ થાય, સતનો યોગ થાય અને સત્સંગીઓનો સંગ મળે, દુઃખે કરીને, મહેનત કરીને, એવો આ કાળ છે. મફતમાં મળી જાય છે એટલે તો આ બધી વસ્તુ તો પછી પછી અર્થહીન થઈ જાય છે, પણ ત્યારે સમજી લેવું કે મળેલો એ આપણો સત્સંગ નથી, હજી તો મેલાવડામાં છે. જયારે સત પર ઠરીશું ત્યારે સમજ્યું કે આ મેલાવડામાંથી આપણે સત્સંગમાં આવ્યા, અને પછી એને જાળવવા માટે તેને કષ્ટ કરવા પડે, ઘણી બાંધછોડ કરવી પડે જીવનની અંદર, ઘણા સંસારના વ્યવહારોને એડજસ્ટ કરવા પડે. અને એ વ્યવહારોની જયારે આપણે જાણ્યું હોય કે નહીં, મૂલ્ય આનું વધારે છે, તો જ એડજસ્ટ થાય, નતર ના થાય. શ્રદ્ધા જ ન હોય ત્યાં સુધી બળ જાગે નહીં. સાચી શ્રદ્ધા વિના વીર્ય સ્ફુરે જ નહીં. વાતો ગમે એટલી ડાઈ ડાઈ કરે ન હું પડે. આ માર્ગ તો બહુ સ્પષ્ટ છે, ખુલ્લો છે, ઓપન છે, આમાં ક્યાંય ચર્ચાના અવકાશ નથી. જો રૂચિ બદલાય તો વીર્ય બદલાય. રૂચિ અનુયાયી એક વાર જાગે લગ્ની તો એની અંદર આવ્યા વિના રહે નહીં. પછી અંતરાયના કારણો વાત જુદી છે, અશુભના ઉદય વાત જુદી છે, પણ એનું ચિત્ત ત્યાં જ હોય, ચિત્ત ત્યાં જ હોય. જ્ઞાની પુરુષના બોધની અંદર એનું ચિત્ત ઠરી જાય સત્સંગની અંદર. પછી સત્સંગ એને દુર્લભપણું માને, એને એટલે સહેજ સાજમાં જતો ન કરે. કોકે ચા ગાંઠિયા ખાવા બોલાવે, બજરંગના ગાંઠિયા ખાવા છે, મુખ સત્સંગ પડતો, ગાંઠિયા કેદી મળશે, આ જાળ ખાઈ લઈએ, ચડી કા એના પૈસા ખાવા છે ને ભાઈ. હજી તને સત્સંગની લગ્ની, એનું મહાત્મ્ય વેદાતું નથી, અંદરથી મહાત્મ્ય વેદાય કે ઉભો રહે, તને મારે બપોર પછી ખવડાવવો હોય તો ખાવા છે, ન ખવડાવવો હોય તો મારે નથી ખાવા. તો ગાંઠિયા જેવી ચીજ છૂટવી આકરું કામ છો. જીવ આવી નાની નાની ક્ષુદ્ર બાબતોની અંદર, અને ત્યારે ખ્યાલ આવે ચિત્તની મલિનતા શું છે, કેટલી ક્ષુદ્ર ચીજ એમાં રોકાઈ જાય, જીવ રોકાઈ જાય, અને પાછો કે શું કરું, અને પાછો શબ્દ પ્રયોગ કરે, ચાલો આપણે ચા ગાંઠિયા ખાશું ને સત્સંગ કરશું, ભજીયા ખાવા આવજો ને જયારે દુકાને સત્સંગ કરશું. સત્સંગમાં શું હોય, અડધી ચા મંગાવે અને 100 ગ્રામ ભજીયા મગાવે, બે ઓલો ખાય, બે ઓલો ખાય, એક વધી પડ્યું હોય તેના બે ભાગ કરે. કા આપણે તો સમાનતામાં માનીએ છીએ, મૂર્ખ, એ સમાનતા ભજીયામાં કરવાની છે, આત્માની સમાનતા કરવાની છે. પણ જીવ રોકાઈ ગયો છે શુદ્ર બાબતોમાં, તુચ્છ બાબતોમાં, નજી નવી બાજુમાં. આપણે વિચાર કરીએ આપણને હસવું જ આવે, અને આપણા સૌની વાત છે આ કાળની અંદર. એટલે જે કહે છે કે કાળ આ વિષમ છે, આ વિષમ કાળ એટલા માટે છે કે પ્રભુ પદાર્થનું સાવ ક્ષુદ્ર સ્વરૂપ પણ અમને રોકી દે છે, અમારા આત્માનો આવા મહાન ચૈતન્ય એ થંભાવી દે છે તો ક્ષુદ્ર. અને અમે વિચાર કરીએ ત્યારે અમને એમ થાય કે આવું ગાંઠ પણ અમે કર્યું. અમે યાત્રાએ જાય, અને યાત્રાની અંદર કોઈ સત્પુરુષનો સત્સંગ ચાલતો હોય તો મૂકીને કોઈ એમ કે હાલો 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 સાઈટ સીઈંગ જોવા જવું છે, બસ તો છે ને, પૈસા ક્યાં વધારે લેવા છે, અરે મફતમાં જવું છે એટલે તારે સત્સંગ છોડવાનો છે તો છોડી દે. શું કામ નીકળો છું તું, શું કામ આવ્યો છું તું, સાધના શેની કરવાની છે, બધું જ છોડીને આપણે ગયા છીએ તો ત્યાં પણ દેખવું, જોવું, જાણવું, હાણવું, માણવું, આ બધો જ બાહ્ય ઉપયોગ સિવાય શું છે. અને એમાં કેટલું બધું આપણે ખેંચાઈએ છીએ, આપણે જાણીએ છીએ કે કોઈ દી એક ચિત્તથી બેસી શકતા નથી, એટલે તો એમ કે ચાલો ને નિવૃત્તિ ક્ષેત્રે જાય, હવે તો કંટાળ્યા, અહીંયા કંઈક કંઈક આયોજન કરો તો સારું, શેનું આયોજન કરવું છે, ખરેખર તો અહીંયા જે શાંતિ છે એનાથી તું કંટાળ્યો છું, એટલે તારે ફરી ધમાધમ જોઈ છે, ફરી ધમાધમ જોઈ છે. અને સવારથી સાંજ સુધી એક ધારો ધમાલ ધમાલ ધમાલ, ચિત્તને કોઈ શાંતિ નહીં, વિકલ્પ આમ તેમ એની અંદર આખો દિવસ. અને યાત્રા કરી આવ્યો, અંતરયાત્રા સિવાય મુશ્કેલી છે, કાળની વિષમતા છે, સંસારનું સ્વરૂપ કેટલું છેતરામણું છે, કેટલું આકર્ષક છે આ સંસાર, પ્રદેશે પ્રદેશે આકર્ષિત એવા સંસારની અંદર. શું કૃપાળુદેવની આ ભાષા, આ પુરુષો જ આવું વર્ણન લખી શકે. સંસાર અને જીવનો એને સંબંધ બતાવ્યો છે, પ્રદેશે પ્રદેશે આકર્ષે એવો સંસાર. વિષમ કાળમાં એનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઉના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, સત્સંગની રૂચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. દશા બતાવે છે, અમે તમને આ લખીએ છીએ, આ અમારા અનુભવનો નિચોડ કહીએ છીએ કે આવા અમારા જેવાને પણ આ સંસાર આમ મૂંઝવે છે. અમારી પ્રવૃત્તિ અમે તમે લખો કે તમે આવું બધું લખો છો, તો તમે કઈ પ્રવૃત્તિમાં છો? જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. એ પ્રવૃત્તિ જેવી એટલે એમાં રંગ રસ રાચ રૂચિ બધાથી ડૂબેલો છે એવી પ્રવૃત્તિ જ્ઞાનીની હોય નહીં. ઉદાહરણ આપે છે કે ઉના પાણીની અંદર અગ્નિપણાનો મુખ્ય ગુણ છે નહીં, પાણી ઊનું છે એ ઉષ્ણતા પાણીનો ગુણ નથી. પાણી ઊનું છે એ હકીકત છે, પાણી ઊનું છે એ હકીકત છે, છતાં પાણીનો ગુણ ઉષ્ણતા નથી. અગ્નિના સંયોગે પાણી ઉષ્ણતા પણ ધરાવે છે, ઊનું દેખાય છે, ઊનું અનુભવાય છે, પણ પાણીનો સ્વભાવ નથી. અગ્નિનો સંગ છે એ જો ખેંચી લેવામાં આવે તો પાણીને ગરમ કરવા માટે તેને ગીઝરની સ્વિચ ઓન કરવી પડે અને એને અમુક સમય સુધી અગ્નિ આપવો પડે, ગરમી આપવી પડે. હજી બરોબર ઊનું નથી, હજી નથી, હજી નવ સેકું છે, જરા સરખું કરો, આ તો હમણાં ઠંડુ થઈ જશે. પણ પછી પાણીને અગ્નિનો સંયોગ વયો ગયો એટલે પાણીની ગતિ કઈ તરફ જાય? પેલામાં પ્રયત્નપૂર્વક થાય છે, અહીંયા અનાયાસે પાણી શીતળતાને ભજે છે. ગમે એટલું જગતની અંદર આટલા બધા સમુદ્રો ઓપન છે 44 ડિગ્રીમાં પણ કે 50 ડિગ્રીમાં, પાણી શીતળતાને ભજે છે. જેટલું અગ્નિનો સંગ એટલી એની ઉષ્ણતા, પણ જેવો ગયો કે પાછું પાણી શીતળ. એમ કે છે જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ એ ઉના પાણીને વિશે અગ્નિ જેવો છે. જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે છે. અમને પણ નિવૃત્તિની પ્રવૃત્તિમાં બેઠા બેઠા પણ નિવૃત્તિની ઈચ્છા સતત રહ્યા કરવી, આ જ્ઞાની પુરુષનું લક્ષણ, આ જ્ઞાન થયાનું લક્ષણ. આ જ્ઞાનને લૌકિક જ્ઞાનનો કોઈ સંબંધ, યુનિવર્સિટીના જ્ઞાનનો કોઈ સંબંધ, દુનિયાભરની યુનિવર્સિટીની ઉપાધિનો કોઈ સંબંધ નથી. પછી નોબેલ પ્રાઇઝને આની સાથે કોઈ સંબંધ સમજી લો. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, સ્વનો બોધ. જ્ઞાનીને પણ પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, યોગ, સમાધિ, સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા બેઠા પણ વારંવાર સાંભળી આવે છે. ક્યાં ક્યાં આરાધ્યા હતા પૂર્વે? આ અનુસંધાન થયું કે નહીં? આ જ્ઞાનીનું ચિંતન આત્મલક્ષી છે કે શરીરલક્ષી છે? શરીરમાં ક્યાં પૂર્વે આરાધન કરવાનું કે ખબર પડે? તો કે પૂર્વે તો યુનિવર્સિટીનો પ્રોફેસર હતો, જ્ઞાની આત્માને પોતાની જે સાધના છે, જ્યારે સત્સંગ અને સાધના સ્વરૂપ લક્ષી થાય છે ત્યારે પરમાર્થની યાત્રા શરૂ થાય છે, મુક્તિના માર્ગે યાત્રા શરૂ થાય. પછી તો જન્મો જન્મ આત્માની અંદર પડેલો એ સંસ્કાર જીવને મુક્તિ તરફ જ ખેંચી જશે. એ પ્રવૃત્તિમાં હશે અને એવું ઉદયમાં કર્મ આવશે તો પણ ત્યારે એને આ જ સાંભળા કરશે અને એની ગતિ આ નિવૃત્તિ તરફ. એટલે કે છે સત્સંગની રૂચિ રહે છે જ્ઞાની. ઉદય પ્રાપ્ત પ્રારબ્ધમાં છે, ઉદય પ્રાપ્ત પ્રારબ્ધ સંસારના વ્યવહારનો છે અને રૂચિ ક્યાં છે? સત્સંગમાં. ઓહો, આવો સત્સંગ ક્યારે મળે? આવા સત્સંગમાં અમે ક્યારે જઈએ? કોણ એવું પાત્ર છે કે જેની છાયામાં બેસીએ અને પોષણ પામીએ? સત્સંગની રૂચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. પણ અત્યારે અમારી આ પ્રવૃત્તિમાં એવી સમયની અનુકૂળતા કે અવકાશ અમને નથી. પણ અંતરંગ દશાની અંદર તો આ જ્ઞાનીને એ જ સાંભળે છે, એ જ રૂચિ છે. આવો વિરોધાભાસ હોવા છતાં અમારી પ્રવૃત્તિમાં પ્રવૃત્તિપણું નથી, પણ નિવૃત્તિના લક્ષ્યથી થતી અમારી પ્રવૃત્તિ છે. આ જ્ઞાનીએ પોતાની ઓળખાણ આપી છે. હજુ આગળ જુદા જુદા જે પ્રશ્નો મૂક્યા છે કૃષ્ણદાસભાઈએ એની વાત આવશે અવસરે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.